નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે અરવિંદ અડીગાની 2008ની બુકર પુરસ્કાર વિજેતા નવલકથા ધ વ્હાઇટ ટાઈગર પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ.
હા, અને આ એક એવી કૃતિ છે જેણે ખરેખર ભારતીય અંગ્રેજી સાહિત્યમાં એમ કહી શકાય કે એક હલચલ મચાવી દીધી હતી.
બિલકુલ, જે ચમકતા ભારતની વાતો થતી હતી એની પાછળની જે કાળી વાસ્તવિકતા છે એને બહુ જ બેધડક રીતે રજૂ કરી છે.
અને એ પણ એક અનોખા અવાજ દ્વારા, બલરામ હલવાઈ આપણો કથાનાયક. આખી નવલકથા પત્રાત્મક શૈલીમાં છે, ખબર છે?
હા, એ જ એની ખાસિયત છે. બલરામ જાણે ચીનના પ્રીમિયરને પત્ર લખી રહ્યો છે. સાત રાત્રિઓ દરમિયાન પોતાની આખી જિંદગીની વાત માંડે છે.
અને કેવી વાત, દેખીતી રીતે સફળતાની ગાથા લાગે, પણ એના મૂળિયા એટલે ગુનામાં અને નૈતિક સમાધાનમાં ઊંડે સુધી ગયેલા છે.
સાચી વાત. એટલે જ આ કોઈ સામાન્ય બિલ્ડિંગ્સ રોમાન નથી, પેલી વિકાસ ગાથા હોય ને જેમાં નાયક ધીમે ધીમે સારો બનતો જાય.
હા, પણ અહીં તો અડીગાએ આખી શૈલીને જાણે ઊંધી કરી નાખી છે.
દ્વારા થાય છે, એકદમ તીખો કટાક્ષ છે આધુનિક ભારત પર.
ચોક્કસ. તો આજની આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો એ જ રહેશે, ખરું ને, કે બલરામ લક્ષ્મણગઢના અંધકારમાંથી નીકળીને બેંગ્લોરના કહેવાતા પ્રકાશ સુધી કેવી રીતે પહોંચ્યો
અને એ સફર માટે એણે શું કિંમત ચૂકવી. ચાલો શરૂઆતથી શરૂ કરીએ, બલરામના બાળપણથી.
હા, તો બિહારનું લક્ષ્મણગઢ ગામ, અત્યંત ગરીબી અને જાતિવાદ તો ખરો જ, હલવાઈ જાતિ એટલે નીચી ગણાય, એનું ભવિષ્ય લગભગ નક્કી જ હતું, ગુલામી.
પણ એનામાં કંઈક જુદું હતું એમ કહેવાય છે ને, પેલો વ્હાઇટ ટાઈગરવાળો કિસ્સો.
હા, એ જ. શાળાના એક નિરીક્ષક આવેલા, એમણે બલરામની હોશિયારી જોઈ અને એને કહ્યું, તું તો વ્હાઇટ ટાઈગર છે, સફેદ વાઘ, પેઢીમાં એકાદ જ જન્મે એવો દુર્લભ.
એટલે એની અસાધારણતાનો સંકેત તો શરૂઆતથી જ હતો, પણ સાથે સાથે કદાચ ભવિષ્યની હિંસકતાનો પણ.
કદાચ, પણ એ અસાધારણતા સમાજ સામે ટકી શકી નહીં. ગરીબી એટલી કે ભણવાનું છોડવું પડ્યું, ચાની દુકાને કામે લાગ્યો.
અને પિતાનું મૃત્યુ, એ પણ બહુ કરુણ હતું.
હા, ક્ષય રોગથી, પેલી ખાણમાં પથ્થર તોડવાથી જે કોલસાની ધૂળ ઉડે ને એનાથી. આ કોઈ એકલદોકલ ઘટના નહોતી, આ તો આખી શોષણની વ્યવસ્થાનું પરિણામ હતું. અને આ બધાથી બલરામના મનમાં પેલો ગુસ્સો એ જમા થતો ગયો.
અને ત્યાં જ પેલી મરઘાના દરબાની વાત આવે છે, જે તમે હમણાં કીધી. એ રૂપક તો ખરેખર કેન્દ્રમાં છે આખી નવલકથાના.
બિલકુલ. બલરામ કહે છે કે ભારતની જો કોઈ મહાન શોધ હોય તો એ આ મરઘાનો દરબો છે. આ કોઈ સાચું પાંજરું નથી.
ના ના, એ તો માનસિક ગુલામી છે.
બરાબર. જેમ કસાઈની દુકાન બહાર મરઘા એકબીજાને કપાતા જુએ, ચીસો પાડે પણ ભાગે નહીં, એમ જ કરોડો ગરીબો ભારતમાં શોષણ જુએ, અનુભવે, પણ બળવો નથી કરતા.
અને સૌથી ડરાવણી વાત તો એ છે કે કહે છે આ દરબારની રખેવાળી કોઈ બહારથી નથી કરતું, અંદરવાળા જ કરે છે.
હા, નોકરો જ એકબીજા પર નજર રાખે, એકબીજાને કાબૂમાં રાખે, એટલે બળવો અશક્ય બની જાય.
આ દરબામાંથી નીકળવું છે એ જ ઈચ્છા એને પેલા ધનબાદ લઈ જાય છે. અને પછી?
હા, પછી દિલ્હી. હા, દિલ્હી. ત્યાં એ ડ્રાઈવર બને છે, શ્રી અશોક અને પિંકી મેડમનો. અશોક એટલે પેલો જ લક્ષ્મણગઢનો જમીનદાર સ્ટોર્કનો દીકરો, અમેરિકા ભણીને આવેલો.
અને દિલ્હીમાં એનો સામનો થાય છે નવા ભારત સાથે. એક તરફ ગગનચુંબી ઇમારતો, વૈભવી મોલ્સ,
અને બીજી તરફ એ જ બિલ્ડિંગના ભોયરામાં નોકરો માટેની ગંદી હવા ઉજાશ વગરની ખોલીઓ. પેલો અંધકાર અને પ્રકાશનો તફાવત અહીં સાવ નરી આંખે દેખાય.
શ્રી અશોકનું પાત્ર પણ રસપ્રદ છે. શરૂઆતમાં થોડો સારો લાગે, ઉદાર લાગે.
હા, એને જાણે નોકર માલિકના સંબંધોથી થોડી અસ્વસ્થતા પણ થતી હોય એવું દેખાય. પેલું લિબરલ ગિલ્ટ કહીએ ને, એવું કંઈક, ઉચ્ચ વર્ગનો અપરાધ ભાવ.
પણ બલરામની નજર બહુ તેજ છે, એ પારખી જાય છે કે આ બધું ઉપર છેલ્લું છે.
બરાબર. કારણ કે એ જ ઉદાર દેખાતો અશોક એ જ ભ્રષ્ટ સિસ્ટમનો ભાગ છે. રાજકારણીઓને લાંચ આપવી, ટેક્સ ચોરી કરવી, બધું જ કરે છે.
એની ઉદારતા એને શોષણ કરતા રોકી શકતી નથી. એ દેખાવમાં ભલે સારો લાગે, પણ અંદરથી નબળો છે, સમાધાન કરી લેનારો છે.
અને બલરામ એ પાછલી સીટ પર બેઠો બેઠો બધું જ જુએ છે, સાંભળે છે, માલિકો શું વાતો કરે છે, ફેંકી દીધેલા મેગેઝીનમાંથી શું વાંચવા મળે છે. એ જાણે સત્તા અને પૈસાની આખી રમત સમજી રહ્યો છે.
એક પ્રકારનું શિક્ષણ જ મેળવી રહ્યો છે, પણ કેવું શિક્ષણ?
અને પછી પછી આવે છે પેલો વળાંક, નિર્ણાયક વળાંક, હિટ એન્ડ રન.
ઓ હા, પિંકી મેડમ નશામાં ગાડી ચલાવે છે
અને એક બાળકને ટક્કર મારી દે છે. બાળકનું મૃત્યુ થાય છે. ગભરાઈને તેઓ અશોકના પરિવારને બોલાવે છે, પિતા સ્ટોર્ક અને ભાઈ મંગુસ.
અને એ લોકો આવીને શું કરે છે? બચાવવા માટે?
હા, પણ કોને? પોતાને. એ લોકો તરત જ પ્લાન બનાવે છે કે ગુનો બલરામ પોતાના માથે લઈ લે.
શું વાત કરો છો?
હા, એને જેલમાં મોકલી દેવાનો પ્લાન, જેથી અશોક અને પિંકી બચી જાય. બલરામની જિંદગી એમના માટે સાવ મામૂલી છે, જાણે કચરો હોય એમ વાપરીને ફેંકી દેવાનો.
ભયાનક.
ભલે પછી એને કબૂલાત ન કરવી પડી હોય, પૈસાથી મામલો પતી ગયો હોય, પણ
એ અનુભવ બલરામને અંદરથી હલાવી દે છે, તોડી નાખે છે. એને વફાદારી જેવું કંઈ બચતું જ નથી, બધા જ બંધનો તૂટી જાય છે. અહીં એને પેલો મરઘાનો દરબો બરાબર સમજાઈ જાય છે. એ સમજી જાય છે કે એ માત્ર એક સાધન છે, ઉપયોગ કરીને ફેંકી દેવા માટેનું.
અને પિંકી મેડમ પણ આ બધું સહન નથી કરી શકતી. એ અશોકને છોડીને અમેરિકા પાછી જતી રહે છે. કદાચ એ ભારતની આ કડવી વાસ્તવિકતાનો સામનો ન કરી શકી.
અને અશોક?
અશોક વધુ એકલો, વધુ હતાશ થઈ જાય છે. વધુ દારૂ, વધુ વ્યભિચાર, વધુ ભ્રષ્ટાચાર. અને હવે એ હંમેશા પોતાની સાથે પેલી લાલ બેગ રાખે છે, લાંચના પૈસા ભરેલી, જાણે ભ્રષ્ટાચારનું ચાલતું ફરતું પ્રતીક.
અને આ બધાની વચ્ચે બલરામનું શું થાય છે?
બલરામ એ હવે બદલાઈ રહ્યો છે. પહેલા એ ખાલી જોતો હતો, સમજતો હતો. હવે એ કંઈક કરવાનું વિચારી રહ્યો છે.
એટલે કેવો બદલાવ?
એ હવે પેલી ગુલામીની હદ ચકાસવા માંડે છે. નાની મોટી ચોરીઓ કરે, પેટ્રોલમાં ગોલમાલ કરે, રિપેરિંગના ખોટા બિલ બનાવે, જાણે સિસ્ટમને અંદરથી પડકાર ફેંકી રહ્યો હોય. અને ત્યારે જ એને એક બીજા ડ્રાઈવરની વાત સાંભળવા મળે છે, જેણે પોતાના માલિકને મારી નાખ્યો, પૈસા લૂંટ્યા અને ભાગી ગયો.
ઓહ, એટલે હત્યાનો વિચાર અહીંથી આવે છે?
હા, એ વિચાર એના મગજમાં ઘર કરી જાય છે કે કદાચ કદાચ આ મરઘાના દરબામાંથી બહાર નીકળવાનો આ એક જ રસ્તો છે, હિંસક રસ્તો.
પણ એના પરિવારનું શું? ગામડે જે કુટુંબ છે, એમના પર બદલો લેવાય એનો ડર નહીં?
ડર છે. એ જાણે છે કે એના પરિવારની હત્યા થઈ શકે છે, પણ પેલી આઝાદીની ઝંખના, પોતાની ઓળખ બનાવવાની ઈચ્છા, માલિક બનવાની મહત્વાકાંક્ષા, એ એટલી તીવ્ર છે કે એ આ ભયાનક કિંમત ચૂકવવા તૈયાર થઈ જાય છે.
અને પછી એ અશોકની હત્યા કરે છે?
હા, ઠંડા કલેજે, પૂરું આયોજન કરીને, એક વરસાદી રાત્રે ટાયર બદલવાના બહાને બોલાવીને, પેલી તૂટેલી વિસ્કીની બોટલથી વારંવાર પ્રહાર કરીને.
ઉફ, અને એનું વર્ણન પણ અડીગાએ એવી રીતે કર્યું છે કે જાણે કોઈ પસ્તાવો જ નથી.
જરા પણ નહીં. બલરામ માટે ગુનો નથી, એ એની મુક્તિ છે. એના સાચા સ્વનો, પેલો વ્હાઇટ ટાઈગર જે નિરીક્ષકે જોયો હતો, એનો જન્મ છે. પેલી 7 લાખ રૂપિયા ભરેલી લાલ બેગ લઈને એ ગાયબ થઈ જાય છે.
અહીં લેખક આપણને સીધો સવાલ પૂછે છે, નહીં કે શું આવી ભ્રષ્ટ સિસ્ટમમાં આગળ વધવા માટે, સફળ થવા માટે નૈતિકતાને નેવે મૂકવી જ પડે?
બરાબર. શું બલરામની હિંસા એ સિસ્ટમની પોતાની હિંસાનો જ પડઘો નથી? જાણે અડીગા કહેવા માંગે છે કે આ ઇન્ક્રેડિબલ ઇન્ડિયાના ચળકાટ પાછળ આવા કેટલાય બલરામ છે, જેમણે સફળતા માટે લોહીવાળો રસ્તો લીધો છે.
એ પીડિતમાંથી શોષક બનવાની એકદમ ક્રૂર સફર છે.
હત્યા પછી બલરામ સીધો બેંગ્લોર ભાગી જાય છે, એ શહેર જેને એ પ્રકાશ કહે છે.
અને નામ પણ બદલી નાખે છે, અશોક શર્મા. શું વ્યંગ્ય છે!
હા, પોતાના જ શિકારનું નામ અપનાવી લે છે અને ચોરેલા પૈસાથી પોતાની ટેક્સી કંપની શરૂ કરે છે, વ્હાઇટ ટાઈગર ડ્રાઈવર્સ.
અને હવે એ પોતે માલિક છે.
હા, અને હવે એ જ બધા દાવપેચ વાપરે છે જે એણે પોતાના માલિકો પાસેથી શીખ્યા હતા. પોલીસને લાંચ આપવી, હરીફોને હેરાન કરવા. એ સફળતાપૂર્વક મરઘાના દરબામાંથી તો નીકળી ગયો છે, પણ
હવે પોતે જ એ દરબાનો નવો માલિક બની ગયો છે.
બરાબર. અને અંતે એ ચીની પ્રીમિયરને લખેલા પત્રો પૂરા કરે છે. પોતાની આખી કહાણીને ભારતીય ઉદ્યોગ સાહસિકતાની એક સાચી, ભલે ને ક્રૂર, પણ વાસ્તવિક ગાથા તરીકે રજૂ કરે છે.
જોકે એ સ્વીકારે છે કે એ હંમેશા ડરમાં જીવે છે, પકડાઈ જવાના ડરમાં. પણ એ કહે છે કે હું મુક્ત છું. આ મુક્તિની વ્યાખ્યા અને એની કિંમત પર જ આખી નવલકથા આપણને વિચારતા મૂકી દે છે.
અને આ મુખ્ય કથાની સાથે સાથે બીજા પણ મુદ્દાઓ છે, જેમ કે ઓળખનો પ્રશ્ન. બલરામ કેટલી વાર પોતાની જાતને નવેસરથી ઘડે છે, ગામડાનો છોકરો, પછી ડ્રાઈવર, પછી હત્યારો અને છેલ્લે ઉદ્યોગ સાહસિક.
અને આ સ્વ રૂપાંતરણ માટે એ કુટુંબને પણ દાવ પર લગાવે છે, એટલે પરંપરાગત કુટુંબ વ્યવસ્થા પણ અહીં દમનના એક સાધન તરીકે દેખાય છે.
ચોક્કસ. અને લોકશાહી, એની નિષ્ફળતા પર તો બલરામ સતત કટાક્ષ કરતો રહે છે. સમાન તકોનો અભાવ, ભ્રષ્ટાચાર,
અને આ બધું કહેનાર કોણ? બલરામ પોતે, જે એક અવિશ્વસનીય વાર્તાકાર છે. એ આપણને ગમે પણ છે, એની વાતોમાં રમૂજ પણ છે, પણ એ જ માણસ પોતાની હત્યાને યોગ્ય ઠેરવે છે. અડીગાની લેખનકળા અહીં દેખાય છે.
હા, અને પેલું બ્લેક હ્યુમર, કાળું હાસ્ય, એના વગર આટલી કડવી વાસ્તવિકતા કદાચ વાંચવી અઘરી થઈ જાત. પણ એ હાસ્ય ટીકાને વધુ ધારદાર બનાવે છે.
અને પ્રતિકો પણ કેટલા સશક્ત છે. વ્હાઇટ ટાઈગર, મરઘાનો દરવો, પેલું ઓફિસનું ઝુમ્મર, અંધકાર અને પ્રકાશ, આ બધું વાર્તાને બહુ ઊંડાણ આપે છે.
આપણે કેટલાક અવતરણોની વાત કરીએ જે આખા પુસ્તકનો સાર આપી દે, જેમ કે પેલું મરઘાના દરબાવાળું. આ દેશમાંથી બહાર આવેલી સૌથી મહાન વસ્તુ મરઘાનો દરબો છે. તેઓ તેમના ભાઈઓના અંગો ખેંચાતા જોઈ શકે છે, છતાં તેઓ બળવો કરતા નથી.
આ સીધું જ પેલી માનસિક ગુલામી પર વાર કરે છે, જે ભૌતિક બંધનો કરતાં પણ વધારે મજબૂત છે. કેવી રીતે શોષિતો પોતે જ શોષણ ટટાવી રાખે છે એ બતાવે છે.
પછી બીજું એક વાક્ય છે, વર્ષો સુધી હું ચાવી શોધી રહ્યો હતો પણ દરવાજો હંમેશા ખુલ્લો હતો.
આમાં પણ ગજબનો વ્યંગ્ય છે. જાણે કહે છે કે આઝાદી તો હતી જ, પણ એના માટે જે હિંમત કે કદાચ નૈતિક ભ્રષ્ટતા જોઈતી હતી એ પહેલાં નહોતી, અને એ ખુલ્લો દરવાજો હિંસા અને ગુનામાંથી પસાર થતો હતો.
બરાબર. અને છેલ્લે એની નવી ઓળખનું બયાન, હું સ્વશિક્ષિત ઉદ્યોગ સાહસિક છું. એ જ શ્રેષ્ઠ પ્રકાર છે, મારા પર વિશ્વાસ કરો.
આહા, આમાં ગર્વ પણ છે અને કટાક્ષ પણ. એનું શિક્ષણ ક્યાંથી આવ્યું? ગુલામીમાંથી, છેતરપિંડીમાંથી, હત્યામાંથી? અને એ પોતાના ગુનાહિત ભૂતકાળને કેવી સરળતાથી સફળતાની ગાથામાં ફેરવી નાખે છે.
ખરેખર આજના સમયમાં સફળતા અને નૈતિકતા વચ્ચેની જે પાતળી ભેદરેખા છે, એના પણ આનાથી સારો કટાક્ષ બીજો શું હોય?
આખી નવલકથા વાંચતી વખતે વાચક પણ એક દ્વિધામાં રહે છે. બલરામ માટે સહાનુભૂતિ પણ જાગે, એની બુદ્ધિ, એની સ્થિતિ સામે લડવાની તાકાત, એના અપમાનનો બદલો લેવાની વૃત્તિ.
હા, ક્યાંક ને ક્યાંક આપણને ગમે છે, પણ એ જ સમયે એની ઠંડી ક્રૂરતા, નૈતિકતાનો સંપૂર્ણ અભાવ, હત્યાને યોગ્ય ઠેરવવી, એ બધું આપણને એનાથી દૂર પણ ધકેલે છે.
બરાબર. અને આ જ દ્વંદ્વ, આ જ અસ્વસ્થતા નવલકથાને યાદગાર બનાવે છે. એ કોઈ સહેલા જવાબ નથી આપતી, એ આપણને વિચારતા કરી મૂકે છે.
શું બલરામ ખરેખર ખલનાયક છે, કે પછી એ પોતે જ એક ખલનાયક જેવી સિસ્ટમની ઉપજ છે? એની હત્યા ગુનો છે કે સામાજિક દમન સામેનો એકમાત્ર શક્ય બળવો?
આ પ્રશ્નો પુસ્તક પૂરું કર્યા પછી પણ મનમાં ચાલ્યા કરે છે, અને કદાચ એ જ એની સફળતા છે.
હા, અને એ આપણને એ પણ બતાવે છે કે જ્યારે સિસ્ટમ પોતે જ અન્યાયી અને શોષણખોર હોય, ત્યારે વ્યક્તિની નૈતિકતાનું કેવું ધોવાણ થઈ શકે છે, અને મુક્તિ માટે માણસ કેવા ભયાનક રસ્તા અપનાવવા મજબૂર બને છે.
સાચી વાત. એટલે આ વાર્તા માત્ર 2008ના ભારતની નથી, પણ કોઈ પણ એવા સમાજની છે જ્યાં આવી ઊંડી અસમાનતા અને ભ્રષ્ટાચાર હોય. તે આપણને પ્રગતિની સાચી કિંમત અને સ્વતંત્રતાના અર્થ વિશે હંમેશા સવાલ પૂછતી રહેશે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.